તારીખ 8/6/1993 શ્રી સમયસર ગાથા 141 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 121
આગળ જે પ્રકરણ ચાલી ગયું, જીવના પરિણામ જ્ઞાની ના જ્ઞાનમય છે, અજ્ઞાની ના અજ્ઞાનમય છે, પછી અજ્ઞાનમય પરિણામ કેવા કેવા થાય છે અને એના નિમિત્તે જીવ થી જુદો એવું જે પૂતગળ દ્રવ્યનું પરિણામ છે એ પણ સાથે સાથે નિમિત્ત નૈમિતિક સંબંધે ઉત્પન્ન થાય છે અને તેથી જીવ કર્મથી બંધાય છે એવી એક બોલણી વ્યવહારનું કથન ઉત્પન્ન થયું છે. એ સંબંધીમાં આવો જો વ્યવહાર છે તો નિશ્ચય શું છે, નિશ્ચય અને વ્યવહારનો સ્પષ્ટીકરણ કરતા એ બંને વિષયથી પાર, વિષય વ્યવહાર નિશ્ચયથી પાર એવું સ્વરૂપ શું છે ત્યાં સુધી આ અધિકારમાં પ્રતિપાદન કરવું છે અને છેવટ એ અનુભવનો વિષય લઈને આ અધિકાર આચાર્ય મહારાજ પૂર્ણ કરશે. આત્માના કર્મ મથાળું છે 141 નો. આત્માના કર્મ બદ્ધ સ્પષ્ટ છે કે અબદ્ધ સ્પષ્ટ છે તે હવે નય વિભાગથી કહે છે. આત્માને કર્મ બંધાયેલા છે કેમ કે આગળ એમ કહ્યું કે બંને ભેગા થઈને કોઈ કામ કરતા નથી, બંને પોતપોતાનું કામ જુદું જુદું કરે છે. જીવ રાગદ્વેષાદી વિભાવ પરિણામે પરિણમે કે જ્ઞાનાદી સ્વભાવ પરિણામે પરિણમે, પણ એ જીવનું પરિણામ છે, અજ્ઞાનીનું અજ્ઞાનમય, જ્ઞાનીનું જ્ઞાનમય. અને એ વખતે કર્મનું જે પરિણામ છે એ કર્મ સ્વતંત્ર પરિણમે છે, કોઈ સાથે મળીને કાર્ય કરતા નથી. તો કે જીવમાં કર્મ બંધાયા છે કે નથી બંધાયા, આવો એક કોઈ પ્રશ્ન કરે કે આ જીવ સંસાર અવસ્થામાં પણ કર્મથી બંધાયો છે કે પછી કર્મથી બંધાણો છે જ નહીં, અમારે સમજવું શું આમાં, જીવને અમારે કેવી રીતે સમજવો કે જીવ કર્મથી બંધાયેલો છે એમ લેવું કે જરાય બંધાયેલો નથી એમ લેવું. એક કોર તમે કહો છો કે અનંત કાળથી પરિભ્રમણ કરે છે, બીજી કોર કહો છો કે જીવને સ્વરૂપમાં ભવભ્રમણ જેવું કાંઈ છે જ નહીં, એ તો જેવો છે તેવો અનાદિ અનંત શુદ્ધ જ રહે છે, અમારે શું સમજવું. તો કે બંને વાત નય વિભાગથી કહેવામાં આવી છે, જ્યાં જ્યાં જે વાત કરવામાં આવી છે ત્યાં ત્યાં તે નય અથવા તે કહેવાનો કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણ રાખીને કહેવામાં આવ્યું છે. તો ત્યાં કહેવા ધારેલો દ્રષ્ટિકોણ સમજવો, ત્યાં જે દ્રષ્ટિકોણથી કહેવા ધાર્યું છે તે દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો. એ કહેવું છે અહીંયા કે આત્મામાં કર્મ બંધાયેલા છે, આત્માને કર્મ સ્પર્શાયેલા છે, અડ્યા છે કે નથી અડ્યા એક, અને આત્મામાં કર્મ જરાય બંધાણા નથી, સ્પર્શા જ નથી, અડ્યા જ નથી. આ બે વાત જે આવે છે જુદી જુદી પરસ્પર વિરુદ્ધ વાત આવે છે એ વાતને નય વિભાગથી સ્પષ્ટીકરણ આપીને આચાર્ય મહારાજ સમજાવવા માગે છે. જીવે કમમ બદ્ધમ ઉઠમ ચેદી વ્યવહારણય ભણિદમ શુદ્ધણય સદુ જીવે અબધ પુઠમ હવદી કમમ.
જીવમાં
યથાર્થ જીવના કર્મ જીવના પ્રદેશો સાથે બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહાર નયનું કથન છે. એટલે સંયોગ દ્રષ્ટિએ બે પદાર્થનો સંયોગ છે એ દ્રષ્ટિથી એ વાત કહેવામાં આવી છે. અને જીવમાં કર્મ અણબંધાયેલું ને અણસ્પર્શાયેલું છે એટલે જરાય કર્મ બંધાયેલું નથી ને જરાય કર્મ સાથે જીવને સંબંધ નથી એવું જે કથન છે તે શુદ્ધ નયનું છે. એટલે શુદ્ધ સ્વરૂપને જોઈને શુદ્ધ સ્વરૂપને દર્શાવવા માટેનું એ કથન છે કે આત્માનું મૂળ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય ધાતુ, એ તો શુદ્ધ જ ધાતુ રહે છે, એમાં કઈ ફેર પડતો નથી. ભલે સોનાની ખાણમાં સોનું અશુદ્ધ છે, સોનાની ખાણનું જે સોનું છે પથરામાં જે સોનાના રજકણો છે એનો દાગીનો ન બને, પથરાની અંદર જે સોનું ભળેલું છે એમાંથી કઈ દાગીનો ન બને એટલે એનો વ્યવહારે ઉપયોગ ન થાય તો પણ બીજા પથ્થર ને આ પથ્થર ના પ્રકારમાં ફેર છે અને સુવર્ણ પથ્થર કહેવામાં આવે છે. એની કિંમતમાં ફેર છે કેમ કે અંદરમાં જે સોનું રહેલું છે એ સોનાના પરમાણુ સોના તરીકે શુદ્ધ જ છે, એની અવસ્થા અશુદ્ધ છે, એની પરિસ્થિતિ અશુદ્ધ છે માટીનો સંયોગ વાળી, પણ જે સોનું છે એ સોનું જ છે અને માટી છે તે માટી છે, પથ્થર છે તે પથ્થર છે. એ દ્રષ્ટાંતે સમજવું. ટીકા કે જીવના અને પૂતગળ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા, કઈ દ્રષ્ટિથી જોવું છે? દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ, દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની આયા, દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ કહો, દ્રષ્ટિકોણ કહો અથવા નય કયો, નય એટલે કોઈ એક દ્રષ્ટિકોણથી જ્ઞાનને જ્ઞાનનું પ્રયોજન જોવામાં લગાવવું એને અહીંયા નય કહેવામાં આવે છે. પૂતગળ કર્મના અને જીવના એક બંધ પર્યાયપણાથી જોતા, એના સંબંધપણાથી જોતા, એ બંને અમુક ક્ષેત્ર અમુક કાળ સુધી એક ક્ષેત્રે સાથે રહે છે એવો સંબંધ, બંધ એટલે સારો એવો સંબંધ, એને બંધ કહેવામાં આવે છે અથવા એને સંબંધ કહેવામાં આવે છે. સંબંધ અવસ્થા તે સંબંધ, સંબંધ શબ્દમાં સ પ્રત્યય છે, મૂળ શબ્દ બંધ છે, બંધ સહિત પણ તે સંબંધ. આપણે સપરિવાર અમારા અમારું આમંત્રણ સ્વીકારશો, સાથે બધા સામે, હું એકલો નથી દેતો, બધા અમે સાથે છીએ. એમાં બંધ છે, એમાં જીવ અને પૂતગળ નો સાથે જોડાણ છે એને અહીંયા સંબંધ કહેવામાં આવે છે. એવા એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી શું લીધું, એ દ્રષ્ટિએ જોતા તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી કેવું નિરૂપણ કર્યું છે, વ્યતિરેક અભાવાત જીવે, જીવ પૂતગળ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બધ સ્પષ્ટ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. આ નય પક્ષ લીધો છે, નય એટલા માટે નથી લીધો કે નય સમ્ય જ્ઞાન ને છે, અહીંયા કોઈ પક્ષ કરે છે. અજ્ઞાન દશામાં કોઈ જીવ વ્યવહાર નયનો પક્ષ કરે છે, કોઈ જીવ શુદ્ધ નયનો એટલે કે નિશ્ચય નયનો પક્ષ કરે છે. તે પક્ષ કરવા જેવો નથી એમ કે છે. આગળ શું કે છે, પક્ષ કરવા જેવો નથી, તટસ્થ થઈ જવું એમ કે છે, પક્ષ ન કરવો કોઈનો, તટસ્થ થઈ જવું, ન વ્યવહાર નયના ન પક્ષથી એના રાગી થવું, વ્યવહાર નયના વિષયભૂત પદાર્થના રાગી થવું કે ન નિશ્ચય ને એના પક્ષના પદાર્થભૂત ને નેના વિષયભૂત પદાર્થ છે એના પક્ષના રાગી થવું, બંનેના રાગી ન થવું એમ કહે છે. કેમ કે ઉપદેશ વિતરાગતા ઉત્પન્ન કરાવવા અર્થે છે, રાગ રાખવા માટે ઉપદેશ નથી, હેતુ આ છે એની અંદર થી રાગ મટાડી અને વિતરાગતા ઉત્પન્ન કરાવવી છે. તમામ સત્શાસ્ત્રોનો આ ઉદ્દેશ છે, આ હેતુ છે. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં વારંવાર એ વાત લઈએ છે કે રાગ મટાડવા માટે આ વાત છે કે નહીં, પોતે કાયમ એ જ વિચાર કરવાનો છે કોઈ પણ શાસ્ત્ર વાંચીને સમજીને કે આમાંથી મારો રાગ કેવી રીતે મટાડવાનો ઉપદેશ શાસ્ત્રકાર મને આપે છે. આ દ્રષ્ટિકોણ સાથે ને સાથે રાખવાનો છે, એને પ્રયોજનનો દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. જીવ અને કર્મ પુદ્ગળ માં અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતાનો અભાવ હોવાથી કર્મ અબધ સ્પષ્ટ છે. અત્યંત ભિન્નતા હોવાથી, એ તો ભિન્નતા તો અત્યંત જ છે ને, બે વચ્ચે ભિન્નતા તો પૂરેપૂરી છે એમ કહે છે. અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબધ છે. ભિન્નતામાં અત્યંત પણ લીધું છે, અભિન્નતામાં અત્યંત પણ શબ્દ નથી લીધો. વાંચો જોઈએ તમારે. આપણે સંસ્કૃત તપાસી લઈએ. જીવ પુદ્ગળ કર્મણો હો એક બંધ પર્યાયત્વે ન તદાત્વે વ્યતિરેક અભાવાત જીવે બદ્ધ સ્પષ્ટમ કર્મ ઇતિ વ્યવહાર નય પક્ષ. અત્યંત શબ્દ સંસ્કૃતમાં નથી, અથવા અત્યંત પણ સૂચવતો પણ કોઈ શબ્દ સંસ્કૃત ટીકામાં નથી, એટલે સુધારી લેવું. જૂની પ્રથમાં ક્યાંય અત્યંત શબ્દ વાપરો હોય તો કાઢી નાખો, આમાં કાઢી નાખેલો છે. અને સંસ્કૃત ટીકા પ્રમાણે એ બરાબર છે. શું તદાત્વે એટલે તે કાળે. જીવ અને પુદ્ગળ એ બે વચ્ચે એક બંધ પર્યાય પણ હોવાને લીધે તે કાળે, એટલે જ્યારે સંયોગ છે તે કાળે, કાયમ માટે નહીં, આ વ્યવહાર નહીં છે એ કાયમ લાગુ પડતો નથી, જ્યારે સંયોગ છે ત્યારે જ લાગુ પડે છે. જ્યારે નિશ્ચય નહીં છે એ કાયમ લાગુ પડે છે, કેમ કે અનાદિ અનંત છે એ સ્વરૂપ છે. શું તે કાળે વ્યતિરેક અભાવાત જુદાપણાનો અભાવ હોવાથી કર્મથી જીવ બંધાયેલો છે, સ્પર્શાયેલો છે એવો એક વ્યવહાર નયનો પક્ષ છે. વ્યવહાર નહીં સંયોગ જોઈને આમ કહે છે કે હું કહું છું એવી પણ કઈક વસ્તુ સ્થિતિ છે, હું કહું છું એવું પણ કઈક છે, સાવ નથી એવું કઈ નથી એમ કે છે. મનુષ્યને પર્યાય અપેક્ષાથી જોતા એ માણસ પોતાને નસીબ વાળો સમજે છે. મનુષ્ય શું સમજે છે? મારું આવું નસીબ છે, મારું આવું નસીબ છે. અમારે આટલો પરિવાર છે, ત્યારે કોઈ કઈક હાલ તારે કઈ કે દીકરો નથી, દીકરી નથી, કઈ નથી, તું તો કે ભાઈ એવું બોલો, મારે બધું છે. શું કે છે? કે છે કે નહીં? પોતા પુત્ર સાથે ઉભા હોય અને પછી એમ કે આ તમારો દીકરો નથી, શું કે આ તમારો દીકરો નથી, ભાઈ એ વાત રવા દીધો, એ મારો દીકરો છે, બરાબર છે, મારા કીધામાં છે, એ બરાબર છે, ડાયો છે, બરાબર છે, મને દીકરા તરીકે એના ઉપર પ્રેમ છે, એ બરાબર છે, એને મારા મને પિતા તરીકે મારા ઉપર એનો જે પ્રેમ છે એ પણ બરાબર છે. જરાય જુદા પણ હું જાણતો નથી. વ્યવહારને એના પક્ષ વાળો શું કરે છે કે જરાય જુદા પણ હું સ્વીકારવા તૈયાર નથી. જો એને એ વખતે એનું જુદા પણ ઉપયોગ તો એ વાત એને જરા પણ ગમતી નથી, અણગમતી થઈ જાય, જરાય ન ગમે. કેમ કે પક્ષ છે એને, વ્યવહાર ને એના વિષય નો એને પક્ષ છે. અને વ્યવહારે સંબંધ છે એવું કઈ જ નથી, એમ ખરેખર નથી. કેમ કે એ પિતા પુત્ર વચ્ચે નો સંબંધ એ બે વચ્ચે કહેવાશે, બીજાની સાથે કહેવાશે નહીં. તમારી પાડોશમાં કોઈ રહે છે તો આ અમારા પાડોશી છે, એટલે કે બીજાના પાડોશી નથી. એક માઇલ દૂર રહે છે એના પાડોશી નથી, અમારા પાડોશી છે. એ તો બરાબર છે કે નહીં? એવું કઈ નથી. ભલે પાડોશી પાડોશી જુદા જુદા છે, છતાં અમારા પાડોશી કહેવાનો વ્યવહાર જેવું કઈ કેન્દ્ર સ્થાન પામે એવી વાત છે. વ્યવહાર નહીં સ્થાન પામે એવી કોઈ વાત છે. જીવ ને શરીર પડોશમાં છે, તો આ મારું શરીર છે એમ કહેવાશે, પણ આ શરીર બીજાનું છે એમ કહેવાશે? આનું કે આનું છે, આનું કોઈનું કહેવાશે? તો આનું જ કહેવાય છે, આ જીવનું જ કહેવાય છે, ને આટલા બધા બેઠા છે એમાંથી બીજાનું નથી કહેવાતું, એવી કોઈ વાત છે કે નહીં? કે આ જીવ સાથે એને સંયોગ છે ને બીજા કોઈ જીવના શરીર સાથે એને સંયોગ નથી. બીજાના શરીર બીજાના સંયોગમાં છે ને આ જીવનું શરીર આના સંયોગમાં છે. તો એવું કઈક વ્યવહારનું વ્યવહાર કરી શકાય એવું કોઈ કારણ ઉપસ્થિત છે ત્યાં, એમ કહેવું છે કે નથી? એવું છે, એને અહીંયા ભિન્નતાનો અભાવ કહેવો છે. એ વાતને ભિન્નતાનો અભાવ કહેવો છે કે વ્યવહારને યોગ્ય કોઈ પરિસ્થિતિ છે ખરી, એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં એમ લ્યો, તો તમે નિશ્ચય નહીંના પક્ષમાં ઉભા છો. અને એને એકાંતે સ્વીકારો તો વ્યવહાર નહીંના પક્ષમાં ઉભા છો. પક્ષ છે એ એકાંત કરે છે, એટલે મિથ્યા જ્ઞાન નું સ્વરૂપ છે. નય છે એ એકાંત કરતો નથી, અને એકાંત પણ પરિણમે છે એ સમ્ય જ્ઞાન નું સ્વરૂપ છે. આ અહીંથી ઘણા ખીચડો કરે છે, નય ને નય પક્ષ ને એકમાં લઈ જાય છે. પછી નય પક્ષ નો નિષેધ કર્યો છે આચાર્ય મહારાજ, એટલે નય નો પણ નિષેધ કરવા મંડી જાય છે. નય નો નિષેધ કરે તો જ્ઞાન નો નિષેધ થઈ જાય. હા, નય બે પ્રકારે છે, એમાં થોડુંક ચર્ચા ચાલી હતી. દેવીલાલજી નો પત્ર આવ્યો, એમાં નય ને નય પક્ષ નો થોડો ખીચડો જોયો આ પ્રશ્ન માટે. નય પક્ષ છે એ મિથ્યા જ્ઞાન છે, સ્પષ્ટીકરણમાં એ લીધું છે, અને નય છે એ સમ્યક જ્ઞાન નો પર્યાય છે. હા, નય બે પ્રકારે કહેવામાં આવ્યા છે, એક સ્વવિકલ્પ દશામાં પણ નય છે, અને એક નિર્વિકલ્પ દશામાં પણ નય જ્ઞાનની પ્રવૃત્તિ છે. નિર્વિકલ્પ એ લોકો શું માને છે કે જે નિર્વિકલ્પ પ્રમાણ થયું ત્યાં પછી નયની પ્રવૃત્તિ નથી. નિર્વિકલ્પમાં નય લેવું જ નહીં, એકલું પ્રમાણ લેવું, પછી પ્રમાણના પક્ષ કરશે. પછી શું કરશે? પ્રમાણનો પક્ષ કરશે. અનુભવ પ્રમાણમાં થાય છે, નયની વાત છોડો. અનુભવ પ્રમાણમાં થાય છે, નયની વાત છોડો, એવું નથી. અનુભૂતિને શુદ્ધ નયાત્મિકા કહી છે, એવું સમયસર જ કહે છે. ૪૩મો પાનો છે. આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મિકા, આત્માની અનુભૂતિ છે એ શુદ્ધ નયાત્મક છે. આચાર્ય મહારાજ નું પોતાનું વચન છે, અને એ જ આચાર્ય મહારાજ પક્ષાંતિકરણ થતા એમ કે છે કે એ કઈ નય નથી, નય એટલે નય પક્ષ નથી અહીંયા, એમ કેવું છે. અનુભવ થયો ત્યારે નક્ષ પણ નય પક્ષ છોડીને અનુભવ થયો, પણ એ વખતે શુદ્ધ નયાત્મક પણે અનુભવ છે. અને જ્યાં શુદ્ધ નયાત્મક પણે અનુભવ હોય ત્યાં પ્રમાણ ન હોય એવું બને નહીં, કેમ કે પ્રમાણ વગર નો નહીં તે નયાભાસ છે. તો તર્ક કરે કે તું બે પર્યાય છે જ્ઞાન ની, નહીં પણ પર્યાય છે, પ્રમાણ ની પણ પર્યાય છે કે નહીં? એક પર્યાય ના બે પડખા છે. તર્ક આવે છે તો પછી એ વખતે બે પર્યાય છે જ્ઞાન ની, નહીં એક જ શુદ્ધ જ્ઞાન ની, પ્રમાણ નયાત્મક પણ છે અને પ્રમાણાત્મક છે, અને પ્રમાણ હંમેશા સાથે જ રહે છે. સમ્ય જ્ઞાન માં પ્રમાણ વગર નહીં ની પ્રવૃત્તિ કોઈ દિવસ હોતી નથી. એટલે આ થોડો શાસ્ત્ર અધ્યયન કરવામાં ભૂલ ન થાય એ વિચારવા જેવો વિષય છે. થોડો જીવના અને પૂતગળ કર્મ ના એક બંધ પર્યાયપણા થી જોતા તેને તે કાળે ભિન્નતા નો અભાવ અત્યંત શબ્દ એટલા માટે લીધો હશે. અહીંયા પક્ષ ની વાત કરવી છે ને એટલે પક્ષ માં એકાંત કરે છે ને એટલે એવી રીતે લઈ લીધું હશે. મૂળ માં નથી એટલે પછી કાઢી નાખ્યું છે. પણ પક્ષ છે ને એ પક્ષ છે એ ભિન્નતા નો અભાવ જોતો જ નથી. નહી હોય ને તો ભિન્ન ભિન્ન પણ ઉભી જોવે છે કેમ કે એનું એની પ્રવૃત્તિ અનેકાંતાત્મક છે. શું નહીં ની પ્રવૃત્તિ શું છે કે બીજું પણ જ્ઞાનમાં રાખીને નહીં પણ પરિણમે છે કેમ કે પ્રમાણ સાથે છે એટલે પ્રમાણમાં બીજું પડખું હોય જ તે એટલે એમાં ભૂલ નથી થતી. પણ પક્ષની અંદર તો એને ભિન્નતાનો અભાવ જણાય છે કેમ કે અહીંયા નય પક્ષ છે બિલકુલ કર્મ છે મનુષ્ય છે એમાં તો શરીર સાથે આત્મા જોડાયેલો જ છે. નય પક્ષ વાળા શું કહે છે કે એને તો આત્મા સાથે બરાબર સંબંધ છે જ. શું રોજ શરીર ને એક સોય અડાડો આત્માને સતા થશે. શું કે છે તમે કહો છો કે સોય આત્માને અડી નથી તો શું કરવા. એમ કે છે કે મને મને વાગ્યું મને સોય વાગી એમ શું કરવા કે છે. આ પ્રશ્ન આવે છે એટલે બિલકુલ એ સંબંધ નથી વ્યવહારને પણ સંબંધ નથી એમ ન લેવાય અને એનો પક્ષ કરાય એમ પણ ન લેવાય. આનું નામ અને કાન છે. વ્યવહારે પણ સંબંધ નથી એમનો એમ લ્યો તો શુદ્ધ નો એકાંત થાય અને સંબંધ નો એકાંત કરો તો પણ એ વ્યવહાર નો પક્ષ એકાંત થઈ જાય છે એમ નહીં થવું જોઈએ. હા જો જ્ઞાની છે એને તો જે શુદ્ધોપયોગ છે તો અલ્પ ક્ષણ ક્ષણ નો પણ અલ્પ ભાગ છે તો પછી ત્યાર પછી એના જ્ઞાન ની પ્રવૃત્તિ એકાંતિક છે કે અનેકાંતિક છે. સ્વવિકલ્પ દશામાં સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન છે. સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન તો નહીં પ્રમાણ સહિત જ પ્રવર્તે કેમ કે સ્વવિકલ્પ દશા છે તો એ તો સ્વ પર બંનેને વિષય કરે છે. સ્વપર પ્રકાશક પણ હોવાને લીધે સ્વ પર બંનેને વિષય કરે છે સમ્યક જ્ઞાન. સ્વવિકલ્પ દશા છે તો ત્યાં જે નય ની પ્રવૃત્તિ છે એ શું ગણવી. નય પ્રમાણ બંને સ્વવિકલ્પ છે. ત્યાં નય પણ સ્વવિકલ્પ છે અને પ્રમાણ પણ સ્વવિકલ્પ છે. એટલે શાસ્ત્ર ની અંદર એના બે વિભાગ પાડ્યા છે. જે સ્વવિકલ્પ દશા છે એ કર્મ સાથેના ઉદય સાથે સંબંધિત હોવાથી એ આગમ શૈલીમાં જાય છે. એ આગમ પદ્ધતિથી નય પ્રમાણ લીધા છે. અને નિર્વિકલ્પ દશામાં સીધો આત્માનો જ આધાર હોવાથી નયને અને પ્રમાણને બંનેને તે અધ્યાત્મના નય પ્રમાણ લેવામાં આવ્યા છે. એટલે એક અધ્યાત્મના નય પ્રમાણ છે અને એક આગમના નય પ્રમાણ છે. બે શૈલી છે અને બે પ્રકારની દશા પણ ત્યાં જુદી જુદી વર્તે છે. પ્રકાર જુદો જુદો વર્તે છે એમ લેવું છું. પંડિતજી એ લીધું પણ હોય શું પણ મૂળ ટીકામાં નથી. અત્યંત શબ્દ એ સંભવ છે પંડિતજી જયચંદ પ્રમાણે રાખવાના હિસાબે લીધું હોય કદાચ તો પણ શું છે કે એ વખતે કાઉન્સ ફૂટનોટ એવી પદ્ધતિ નહોતી અનુવાદમાં. એ જમાનામાં અનુવાદ આટલો શુદ્ધ નહોતો થતો. નહીતર એનું લેવું હોય તો લઈ શકાય પણ એ કાઉન્સમાં લેવું જોઈએ. લેવામાં દોષ નથી કેમ કે અહીંયા પક્ષ છે. પક્ષ છે એટલે અત્યંત ભિન્નતાનો અભાવ લઈએ પક્ષ વાળો હતો. સીધી વાત છે અહીંયા તો નવું પક્ષ સ્થાપક છે આચાર્ય મહારાજ ને એટલે કદાચિત એટલે તે કાળે સંબંધ છે ત્યારે કથંચિત એમાં ફેર છે, કદાચિત કાળ અપેક્ષા એ વપરાય છે, અને કથંચિત કોઈ એક અપેક્ષા એ વપરાય છે, એમાં ગમે તે અપેક્ષા હોય, પાછી કોઈ એક માં કોઈ પણ એક અપેક્ષા હોય. નથી વાપર્યો એટલે એ તો બરાબર, અનુવાદ તો બરાબર છે અત્યારે છે. અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબધ સ્પષ્ટ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આ બે નયનો વિષય નો પક્ષ કરવામાં આવે છે. કોઈ જીવ વ્યવહાર નહીં નો પક્ષ કરે છે, કોઈ જીવ નિશ્ચય નહીં નો પક્ષ કરે છે. તો અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે ભાઈ પક્ષ કર તો એથી કઈ તારું કાર્ય સિદ્ધ થશે નહીં. તારે જે રાગ નો અભાવ કરવો છે એ પક્ષ માં પડવાથી નહીં થાય, પક્ષ છોડવાથી થશે. પણ તેથી શું ગુરુદેવ અહીંયા બહુ સરસ આ વિષય ઉપર પ્રવચન ચાલતા ત્યારે ખાસ આપણે અહીંથી સાંભળવા જતા આ વિષય બહુ સારો ચાલ્યો છે. કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં સત્શાસ્ત્રોનું અધ્યયન કરતા જે ભૂલ થાય છે એ ભૂલનો અહીંયા આચાર્ય મહારાજે ઉકેલ કર્યો છે. કે જીવ શાસ્ત્ર વાંચે છે ત્યારે કોઈ જીવને વ્યવહાર નહીંનો પક્ષ થઈ જાય છે, કોઈ જીવને નિશ્ચય નહીંનો પક્ષ થઈ જાય છે. પહેલા શાસ્ત્ર નહોતો વાંચતો ત્યારે તો સંસારના કાર્યમાં પીડ્યો હતો, ખાવું પીવું કમાવું વાપરવું ભોગવું બસ પતી ગયું, આ રીતે જીવન પૂરું કરતો હતો. એટલે એને કઈ વ્યવહાર નિશ્ચય નું કઈ નતો. હવે જયારે શાસ્ત્ર સમજવામાં આવ્યો ત્યારે વળી એક નવી ભૂલ પણ જીવ ઉભી કરે છે. કોઈ જીવ વ્યવહાર નિર્ણય પક્ષમાં પડી જાય છે કે જીવને શરીર સાથે સંબંધ છે, નો કર્મ થયો. શરીર ને કર્મ સાથે સંબંધ છે કેમ કે ભિન્ન ભિન્ન પ્રારબ્ધ જોવામાં આવે છે. એક ઘરમાં રહેતા હોય તો પ્રારબ્ધ જુદું, એક માણસ માંદો રહે એ જ રોટલી ખાય ને એ જ રોટલી ખાય ને બીજો તંદુરસ્ત થાય, એકને પચે ને એકને ન પચે, ખોરાક તેનો તે છે. એટલે પ્રારબ્ધ જુદું છે તો કે એનું કર્મ જુદું, એનું શરીર એટલે નો કર્મ જુદો. સાજો મંદો એ થાય તો કઈ બીજા હજાર મંદા થાય જ નહીં, અને દરેક ના ભાવ જુદા. એક કે મને આ શાક ભાવશે, બીજો કે મને આ શાક નહીં ભાવ, મને જોયું જોવે ગમતું નથી. જીવ જુદો છે, આ જીવ જુદો, આ જીવ જુદો, આ જીવ જુદો, કોક એની પકડ કરી લે છે. તો કોઈને શુદ્ધના વિષયભૂત શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે આચાર્ય મહારાજ, ત્યારે આ સંયોગની વાત સાવ ઉડાડીને એકાંત કરે છે, શુદ્ધનયનો પક્ષ કરે છે. એટલે એનો વ્યવહાર અનુચિત થઈ જાય છે, એનો વ્યવહાર અનુચિત થઈ જાય છે. એનો જે વ્યવહાર હોવો જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુતાનો એ વ્યવહાર પણ રહેતો નથી. પછી જ્ઞાની ભૂમિકાના વ્યવહાર ન તો એની સાથે કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે એને જ્ઞાન દશા પ્રાપ્ત થતી નથી. પણ શાસ્ત્ર વાંચીને જે મુમુક્ષુપણું હોવું જોઈએ, એ મુમુક્ષુતાનો વ્યવહાર પણ એનો બરાબર રહેતો નથી. એટલે એને એમ કે છે કે આ નિશ્ચયનો પક્ષ છે, નિશ્ચયાભાસી છે એમ કહેવામાં આવે છે. એકાંત છે એટલે શું કે એ વિષય સમજીને બીજા વિષયનું જ્ઞાનમાં ઉપસ્થિત પણ રહીને જે સંતુલન રહેવું જોઈએ એ સંતુલન ખોઈ બેઠેલો જીવ છે. શું બેલેન્સ નથી રહ્યું, જે સમતુલા રહેવી જોઈએ એ સમતુલા નથી રહી અને બેલેન્સ ખોઈ બેઠો છે. હવે અહીંયા થોડીક તકલીફ શું ઊભી થાય છે કે નિશ્ચયની ઉપર જોર દેવાથી, નિશ્ચયનીના વિષય ઉપર જ્ઞાનીઓનું પણ જોર હોવાથી એ કોઈ વાર એટલું બધું જોર દે છે કે એ સંતુલન કેવી રીતે જાળવે છે એ સમજવું કઠણ પડે. જ્ઞાને તો જાળવે છે. એક દ્રષ્ટાંત છે એ વિષયમાં, રમેશભાઈ આવ્યા હતા ને એ વાત ચાલી હતી, મોટરસાયકલ ની રેસ જોઈ હોય એને, આ ટીવીમાં દેખાડે છે એ કહેતા હતા, ટીવીમાં દેખાડતા, મેં નથી જોયું પણ એ કહેતા કે ટીવીમાં દેખાડે છે. એટલા બધા એ મોટરસાયકલ ચલાવવા વાળા વિશિક્ષણ હોય છે ચલાવવામાં, એ લોકોને સીધે સીધું ન ચલાવવા દે, વાંકે માકા ચોકા રસ્તા આપે અને કોણ પહેલો બહાર નીકળી જાય છે, બહુ સ્પીડમાં એને ચાલવું પડે, એટલે એના વળાંક છે સ્પીડમાં લઈએ અને સ્પીડ ન કાપે તો પહેલો આગળ જાય. તો એ વળાંક વળતી વખતે એટલી બધી નમી જાય એની મોટરસાયકલ કે એને એમ લાગે કે આ જમીનને હમણાં અડી જશે એનું શરીર, એટલી બધી નમેલી હોય એક બાજુ કે જાણે એનું શરીર ભટકાઈ જશે સડક સાથે, પણ જરાય ભટકાઈ નહીં પાછા સીધા થઈ જાય. શું જાણે સાવ નમાવી દીધી છે એમ લાગે, એ જગ્યાએ સામાન્ય માણસ હોય તો પડી જાય. તો એટલે એનામાં કામ કરવાની એ ચલાવવાની કુશળતા છે કે એ સ્થિતિમાં પણ એ બેલેન્સ રાખે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ સેન્ટર ઓફ ગ્રેવિટી સાચવે છે, સ્ટેબલ અનસ્ટેબલ. શું વિજ્ઞાનમાં શીખવાડે છે ને, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સરખું બરાબર આવે છે કે નહીં ફિઝિક્સમાં? તો એ સમતુલા ત્યાં જાળવી શકે છે, સેન્ટર ઓફ ગ્રેવિટીને લઈને એને સમતુલા ખોતો નથી, પડતો નથી. એવી રીતે જ્ઞાની પણ ગમે એટલો નિશ્ચયનો વિષય ખેંચે તો એ સમતુલા જાળવીને ખેંચે છે. એ જો ન દેખાય તો એની નકલ કરવા આગળ નહીં જાય તો એને નિશ્ચયનો પક્ષ થઈ જાય. વાત બેની સરખી જ હોય, શું વાત બંનેની સરખી જ હોય કે પણ એક શુદ્ધ પર્યાય છે તે પણ પરદ્રવ્ય પરભાવને હે છે. 50મી ગાથા નિયમ સારની કુંકુંદાચાર્ય મહારાજના એ તો શબ્દો છે. તો જો નિશ્ચયનો પક્ષવાળો તો વ્યવહારનીના પક્ષવાળો તો સહન જ ન કરી શકે, પ્રમાણના પક્ષવાળો તો એ સહન જ ન કરી શકે. તો વ્યવહારનીનો વિષય છે શુદ્ધ પર્યાય, તો શુદ્ધ સદ્ભુત વ્યવહારનીનો વિષય છે. અચ્છા નહીં કેવો લાગે, શુદ્ધ સદ્ભુત વ્યવહાર નો, અસદભુત નહીં. શું તો કે એ બરાબર છે, પણ જે આચાર્ય મહારાજ કહે છે એ ગમે એટલું જોરથી કહે છે તો સંતુલન જાળવીને કહે છે. અજ્ઞાની સંતુલન ન જાળવે તો એ જ વિષયમાં એને મિથ્યાત થાય અથવા ગ્રહિત મિથ્યાત પણ થઈ જાય. મિથ્યાત થાય એમ નહીં, ગ્રહિત મિથ્યાત થઈ જાય. એટલે એ વિષયની ચોખવટ ગુરુદેવશ્રીએ આ 141-144 ગાથાના પ્રવચનોમાં બહુ સુંદર કરી છે. અને એમાં 142નો આ મથાળો છે એના ઉપર તો ગુરુદેવ બહુ સ્પષ્ટીકરણ આપતા. કોણ તેથી શું તત્કિમ એમ શબ્દ લીધો છે ને સંસ્કૃત, પણ તેથી શું તે વ્યવહારનો વિષય જાણીને તારા પરિણામ જો અનેકાંતિકપણે કામ ન કરતા હોય તો એ વ્યવહારનો વિષય જાણ્યાથી શું, નિશ્ચયનો શુદ્ધનો વિષય જાણ્યા પછી પણ જો તારા પરિણામ અનેકાંતિકપણે કામ ન કરતા હોય તો એ શુદ્ધનો વિષય જાણ્યા તેથી પણ શું. ખાસ કરીને ગુરુદેવ આ જગ્યાએ નિશ્ચયના વિષયમાં ભૂલ ન થાય એની ચોખવટ વધારે કરતા હતા, કેમ કે પોતે સમજતા હતા કે નિશ્ચયનું પ્રતિપાદન બહુ સારી રીતે કરવામાં આવે છે અને એને લઈને કોઈને ભૂલ થવાની સંભાવના વધારે છે. એટલે બહુ સરસ સ્પષ્ટીકરણ આપતા કે કોઈ જીવ એમ પરિણામ કર્યા કરે, ભાવ કર્યા કરે કે હું એક છું ને શુદ્ધ છું ને પૂર્ણ છું ને શું હું ધ્રુવ છું, હું પરમ પરિણામિક ભાવ સ્વરૂપ છું ને જ્ઞાયક છું, પણ તેથી શું ચાલતે અનાદિનો વ્યવહારનો પક્ષ તો છે જ તને, અને વ્યવહારનો પક્ષ તે છોડ્યો, ક્રિયાકાંડમાંથી છૂટીને આવ્યો આ બાજુ, પણ નિશ્ચયના પક્ષમાં આવ્યો, પણ તેથી શું એમ કે છે. તો ત્યાં સુધી લેતા હતા કે અનુભવ કોઈ જીવને પ્રથમ અનુભવ ન થાય ત્યાં સુધી એનો જે શુદ્ધ નયના વિષયભૂત વિકલ્પ છે એ શુદ્ધ નયના પક્ષ વાળો હોય છે, એને નય જ્ઞાન હજી પ્રગટ્યું નથી. શું 144 માં તો ત્યાં સુધી છે કે પ્રથમ તો જીવ શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરે, આ નિર્ણય કરે ત્યારે એને શુદ્ધાત્મ સ્વરૂપ લક્ષમાં આવે, શુદ્ધાત્મ સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી શુદ્ધાત્મા ઉપર એનું વજન વધી જાય, એનો વ્યવહાર નયના પક્ષનો એ વખતે યથાર્થપણે અભાવ થાય, પણ નિશ્ચય નયનો પક્ષ રહી જાય, અનુભવ ન થાય ત્યાં સુધી. જેને હજી દ્રવ્ય શ્રુત વડે પોતાના મૂળ સ્વરૂપનું શુદ્ધનીના વિષયભૂત સ્વરૂપનું નિર્ણય જ ન થયો હોય એને તો ઠેકાણું હોય જ નહીં, એનો તો ક્યારેક વ્યવહારનો પક્ષ કરે ને ક્યારેક નિશ્ચયનો પક્ષ કરે, એનું કાંઈ ઠેકાણું રહેશે નહીં. પણ એક જીવ એવો છે કે યથાર્થતામાં આવ્યો છે, મુમુક્ષુની પોતાની યથાર્થતા છે, અને ત્યાં સુધી પદાર્થ નિર્ણય સુધી પહોંચ્યો, જીવ પદાર્થનો સ્વપદાર્થનો નિર્ણય કર્યો, એને વ્યવહારનો પક્ષ છૂટી જશે યથાર્થપણે, પણ એને નિશ્ચયનો પક્ષ હજી રહેશે, એટલી અયથાર્થતા છે. શું એ ભૂમિકાની યથાર્થતા છે, પણ અનુભવ થવા માટે તે અયથાર્થતા છે. જુઓ ભૂમિકામાં એમ જ, ભૂમિકામાં એમ જ બને, બીજું બને નહીં. શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થાય એટલે શુદ્ધ નિર્ણયના પક્ષમાં જ આવે, એ પક્ષ બંધાય જ, અનાદિનો એ પક્ષ એને નથી આવ્યો, એ પક્ષ આવે એવી રીતે. પછી તો ગુરુદેવ તો ચારે પડખેથી વિષયને બહુ સ્પષ્ટ કરતા, ત્યારે એમ કહેતા કે એ ભલે પક્ષમાં આવ્યો છે પણ એ પક્ષ છે એ સારી ચીજ નથી, આખરમાં એ પક્ષપાત છે, અને આ જીવને શુદ્ધાત્મા લક્ષગત થયો છે માટે એ પક્ષમાં પણ દક્ષ છે, પક્ષમાં આંધળો નથી, એટલો ફેર છે. જ્યાં નિર્ણય કર્યા સિવાય જો નિશ્ચયનો પક્ષ કરે તો એ અંધપણે કરે છે, એ પક્ષમાં દક્ષ નથી, એ પક્ષમાં ખેંચી જતા 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 એને નિશ્ચયાભાસ જાડો થઈ જશે, એટલો જાડો થશે કે સાંખ્ય થવા માંડશે, સાંખ્ય મતમાં આવશે વહેલો મોડો, તો એનામાં એ ભૂલ થશે. એટલે સ્થૂળ ભૂલો ક્યાંક ક્યાંક પાછી દેવગુરુ શાસ્ત્રની ઊભી થઈ જશે, કેમ કે દેવગુરુ શાસ્ત્ર વ્યવહારનો વિષય છે, એટલે ભૂલ ત્યાં થશે અને અહીંયા એકાંત થશે. એટલે નિશ્ચયનો વિષય શાસ્ત્ર અનુસાર લઈએ પણ ભૂલ કરશે વ્યવહારમાં, કેમ કે વ્યવહારનો એને એકાંતે નિષેધ કરી નાખ્યો છે, માટે ત્યાં એની ભૂલ થયા વગર રહેશે નહીં. એ સ્થૂળ વ્યવહાર નો વિષય સ્થૂળ છે એટલે સ્થૂળ ભૂલ થયા વગર રહેશે નહીં. જ્યારે જેને પોતાના સ્વરૂપનો નિશ્ચય કર્યા પછી નિશ્ચયનો પક્ષ થયો છે તે પક્ષમાં દક્ષ છે, પણ તેથી શું માં ત્યાં સુધી લેતા હતા કે શુદ્ધાત્મા લક્ષમાં આવ્યા પછી સ્વરૂપને લક્ષમાં લઈને પણ નિર્વિકલ્પ સ્વરૂપને લક્ષમાં રાખીને જે નિર્વિકલ્પ સ્વરૂપનો વિકલ્પ ઉઠે છે કે હું નિર્વિકલ્પ છું, એ વિકલ્પ પણ એની સાથે એકત્વ થતું હોવાથી ત્યાં નય પક્ષ જીવતો છે, નય પક્ષ જીવતો હોવાથી તેથી શું એથી કાંઈ એનું મૂલ્ય અમે ગણતા નથી. અહીંયા અનુભવનું જ મૂલ્ય ગણવું છે, નિર્વિકલ્પ શુદ્ધ દશાનું જ મૂલ્ય ગણવું છે. તો તેથી શું કેમ કોઈ પ્રશ્ન કરેલો વ્યાખ્યાન દરમિયાન, સાહેબ આટલે બધે તો આવ્યો હવે તો પામી જવાનો છે અને આપણે એને તેથી શું કરીને એની કિંમત કાઢી નાખો છો, તો અમને તો જરા કેમ લાગે છે કે કાંઈક કિંમત એની આપવી જોઈએ. શું તો કે રહ્યો અહીંયા હજી અનંતાનું મંદિરનું કસાય ચાલે છે, શું વિકલ્પમાં કયો કસાય છે, અનંતાનું મંદિરનો ઉભો છે, ક્યાં સુધી? છેલ્લા સમય સુધી અનુભવ ના આગળ ના છેલ્લા સમય સુધી અનંતાનું મંદિર નો કસાય છે. માટે તેથી શું એમ કે છે, શું તેથી શું? આ બહુ લંબાવેલું, એક વાર ઘણું પ્રવચન લંબાયું હતું, બહુ ઘણા ભાવો કાઢ્યા હતા ગુરુજી એ મથાળા માંથી આટલું કાઢ્યું હતું. શું? 142 નું મથાળું છે. કે તું વ્યવહાર ને ના પક્ષમાં ઉભો હો, મિથ્યા દ્રષ્ટિ મુમુક્ષું કે નિશ્ચય નહીં ના પક્ષમાં ઉભો હો, પણ તેથી શું? એટલે શાસ્ત્ર વાંચીને સ્વાધ્યાય કરે છે ને તું, આ બધો કોઈ ને કોઈ વિકલ્પ કરે છો આત્માના કે વ્યવહારના, એની કોઈ તારે મૂલ્ય આંખવા જેવું નથી. શું? હજી તો અત્યારની તો પરિસ્થિતિ સાવ જુદી છે. હજી તો ધ્યેય નું ઠેકાણું હોય ને ધ્યેય ધ્યેય શૂન્ય પ્રવૃત્તિમાં અહમ પણ થઈ જાય છે. હું આટલું તો કરું છું, રોજ આટલો તો સ્વાધ્યાય કરું, આટલી પૂજા ભક્તિ કરું, આટલું દયાદાન કરું. શું? અને એ આવ્યા વિના રે નહીં. થોડી ચર્ચા ચાલી વિરેન્દ્રભાઈ સાથે. ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નું મૂલ્ય શૂન્ય જાણવું, એ ચર્ચા ચાલી હતી. ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નું મૂલ્ય શૂન્ય જાણવું. આ તો ગુરુદેવ કહે છે કે ધ્યેય બાંધવું, તને સ્વરૂપ નો નિશ્ચય ને નિર્ણય થયો, બીજા સંકેત સુધી આવ્યો તો પણ તને નિશ્ચય નહીં નો પક્ષ વર્તે છે, તો એથી શું થઈ ગયું એમ કે છે. તેથી શું એમ કે છે? એનું પણ અમે મૂલ્ય આપતા નથી. કેમ કે ત્યાં એને રોકાવાનું નથી, ત્યાં રોકાઈ જાય એ ચાહતા નથી. એ પક્ષમાંથી છૂટીને પક્ષાંતિક્રાંત થાય એ ઉદ્દેશ અહીંયા દેવો છે. એટલે સ્ટેજ વાર ઉપદેશ છે, સ્ટેજ નો ઉપદેશ છે. શું? કે જે આત્મા તે બંને પક્ષોને ઓળંગી ગયો છે. શું? એકેય પક્ષમાં રહ્યો નથી, તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે. તે જ સમયસાર છે. એ સમયસાર ને અમે વંદન કરીએ. નમસ્ત સમયસાર આયો. આ સમયસાર ને અમે વંદન કરીએ છીએ. આ સમયક દ્રષ્ટિને વંદન કરાય કે ન કરાય એ વાત આવી કે એ તો સમયસાર છે. કે તો નમઃ સમયસાર એ ઉડાડી દેવું પડે. જો એને વંદન ન કરવાય તો નમઃ સમયસાર ને ઉડાડી દેવું પડે. આમ થાય ક્યાં કેટલા વાંધા આવે જો. શું એમ? હવે ગાથામાં કહે છે, સૂત્ર કરતા આચાર્ય કહે છે કે સમયસાર છે. શું? મથાળું તો લંબાયું છે, સંસ્કૃતમાં તો તત્કિમ એટલું જ લીધું છે, પણ ખોલીને જરા વાત કરી છે. શું? કે જે આત્મા તે બંને પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. શું? એમ હવે અહીંયા ગાથામાં કેવું છે, ગાથાનો વિષય મથાળામાં પ્રતિપાદિત કરી દીધો છે. કમમ બદ્ધમ અબદ્ધમ જીવે એવમ તુ જાણ નય પખમ પખાદિ કંતો પુણ ભંડદે જોસો સમય સારો. પક્ષથી અતિક્રાંત થયો એને ભગવાન જિનેન્દ્ર પરમાત્માએ સમયસાર કહ્યો છે. ભાખ્યો એટલે ભગવાને દિવ્ય ધણીમાં ભાખ્યો છે એમ કેવું છે. શું? ભગવાન તો એમ કે છે એને સમયસાર. શું? તમે કઈ તો અવિરતિ છે, જે કઈ વ્રત પછખાણ નથી એક. એટલે રોજ ઉઠીને નિયમથી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, એટલો પણ જેને નિયમ છે નહીં. કેમ કે તો ચાર ગતિમાં થાય છે. તિરિંચ ને નિયમ હોય તો તિરિંચ ને સમ્યક દર્શન ઉડી જાય, નારકી ને ઉડી જાય. જરાય નિયમ નથી અને એને તમે સમયસાર કહેશો? છે સમયસાર. એટલો બધો કેમ મહિમા કર્યો ભાઈ? પક્ષથી અતિક્રાંત થવું એ કોઈ સાધારણ વાત નથી. અનાદિથી જીવ બે પક્ષમાં આવ્યો છે, યથાર્થ નિર્ણય પૂર્વક ના પક્ષ માં એક વાર નથી આવ્યો, પણ ખોટો પક્ષ તો બે કર્યો છે, નિશ્ચયા પાસે પણ થયો છે અને વ્યવહારા પાસે પણ અનંત વાર થયો છે બે માં, પણ પક્ષ થી અતિક્રાંત થયો નથી. માટે આચાર્ય મહારાજ ને પણ પક્ષાંતિક્રાંત થનાર આત્મા ઉપર બહુમાન આવે છે. 143 માં તો અમૃતચંદ્રાચાર્ય એને પરમાત્મા કહે છે. શું કહે છે? પરમાત્મા કહે છે. એના શ્રુત જ્ઞાન ને સમજાવવા માટે ત્યાં પ્રમાણ નો વિષય ચાલ્યો છે ને, અને કેવળી ને તો નય હોતો જ નથી. શું? કેવળી ને તો નય હોતો જ નથી. એટલે એક વ્યૂ પોઈન્ટ, પ્રમાણ ના વ્યૂ પોઈન્ટ ને સમજાવવા માટે, અને એ વખતે નિર્વિકલ્પ પ્રમાણ ને સમજાવવા માટે કેવળ જ્ઞાન ના દ્રષ્ટાંતે શ્રુત જ્ઞાન ને સમજાવ્યું છે. ત્યાં વળી પ્રમાણ ના પક્ષ વાળા એમ લઈ લે કે જુઓ, અહીંયા કેવળ જ્ઞાન ની જેવું જ શ્રુત જ્ઞાન છે, માટે અહીંયા નહીં લેવો નહીં. હા, અત્યારે આ દલીલ ચાલી, આ દલીલ ઊભી થઈ છે અત્યારે પ્રમાણ ના પક્ષ માંથી. જુઓ 143 માં કેવળ જ્ઞાન જેવું શ્રુત જ્ઞાન છે એમ સમજો ભાઈ, કેવળ જ્ઞાન ના દ્રષ્ટાંતે શ્રુત જ્ઞાન સમજાવ્યું છે. દ્રષ્ટાંત પૂરેપૂરું લાગુ પડે નહી, દ્રષ્ટાંત પૂરેપૂરું લાગુ ન પડે. પ્રમાણ ના અંશ થી લાગુ પડે છે, પણ નય ના અંશ થી કેવળ જ્ઞાન નો ત્યાં દ્રષ્ટાંત લાગુ પડતો નથી. કેમ કે કેવળ જ્ઞાન ને નય નથી ને શ્રુત જ્ઞાન ને તો નય છે. શું ના, જરા વિચારવા જેવો વિષય છે. એટલે પરમાત્મા કીધા ત્યાં નીચે પરમાત્મા કહેશે 143 માં છેલ્લે છેલ્લે. શું? પણ એ પરમાત્મા નહી થી પરમાત્મા કયા છે? સર્વથા પરમાત્મા થયા નથી. ચતુર્થ ગુણ સ્થાન ધારી એક ને એ પરમાત્મા છે, કોઈ એક ન્યાય પરમાત્મા છે, સર્વથા પરમાત્મા થયા નથી. અને એ અને કોઈ એક ન્યાય તો પરમાત્મા પણ લેવું હોય તો સર્વ જીવોને લેવું પડે, એ બોલી બીજો નહીં છે પાછો. શું? નિયમ સારમાં દીધો, જેવા જેવા જીવો છે સિદ્ધ તેવા જીવો સંસારી છે. તો કોઈ એક નહીં ના પડે એમ પણ કહી શકાય છે. નહીં થી કહેવામાં કઈ વાંધો નથી, પણ એકાંત કરો તો વાંધો આવી જાય. એ લીધું છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બહુ ચોખ્ખું કરે છે, ક્યાંક ક્યાંક તો સુગનીજી કોઈ કોઈ જગ્યાએ બહુ ચોખ્ખું કરે છે. એમ તો ઓછો છે, મળી જાય તો. અપને કો તો પરિણામ ભી પલટાના નહીં હૈ, મેં તો અપરિણામી હું, ઓર પલટના મેરા ધર્મ હી નહીં હૈ, वो तो परिणाम का धर्म है. दृष्टि की अपेक्षा से शुद्ध परिणाम भी मेरे से अलग ही है, भिन्न है. ज्ञान उसको अपना अंश जान लेता है. प्रमाण ज्ञान शू जाने छे? इने पोतानो अंश जाने छे. दृष्टि बिल्कुल नहीं. मारो विषय तो एक त्रिकाली शुद्धात्मा परिणाम वगर नो अपरिणामित. જ્ઞાન તો કે જ્ઞાન એને પોતાનો અંશ જાણી લે છે. આ સાથે સાથે મૂકી દીધું છે એમણે. શું? જે પ્રમાણનો વિષય આવે છે, શું પ્રમાણનો વિષય પણ આવે છે, કેમ કે આનો દ્રવદૃષ્ટિ પ્રકાશ પુસ્તકનો નિષેધ કરવામાં એક દલીલ હતી આપણા મુખ્ય વિદ્વાન હતા કે ભાઈ આને દ્રવદૃષ્ટિ પ્રકાશ છે અપ્રમાણિક ગ્રંથ છે, કેમ કે એમાં એકલી નિશ્ચયની જ વાત આવે છે, વ્યવહાર અને પ્રમાણની વાત નથી આવતી, ખોટી વાત છે, વ્યવહાર અને પ્રમાણની બધી વાત આમાં આવે છે, નિશ્ચયની પણ આવે છે, વ્યવહારની પણ આવે છે અને પ્રમાણની પણ આવે છે. જ્ઞાન શું જાણે છે એ વાત એમણે લીધી છે, જ્ઞાન એને પોતાનો અંશ જાણે છે, પર્યાય છે એ પોતાનો અંશ જાણે છે. હવે દ્રષ્ટિનો વિષય, એમાં દ્રષ્ટિ હું કરે હું પણ હું કરે એ ત્રિકાળીમાં જ કરે, એ જ કાળે જ્ઞાન પ્રમાણ થાય એ આખા દ્રવ્યમાં હું પણ હું કરે, એક એક અંશમાં કરે એક ગુણ, બીજો ગુણ પૂરા દ્રવ્યમાં કરે. આમ હું પણ કરવાના વિષયમાં ફેર હોવા છતાં પણ બંનેમાં વિરોધ આવતો નથી, શ્રદ્ધા જ્ઞાનને વિરોધ થતો નથી, આવી પરિસ્થિતિ છે. આ એટલે જરા અટપટુ લાગવાનું કારણ આ છે, શું દ્રષ્ટિ નિષેધ કરે, જ્ઞાન પાછું નિષેધ ન કરે, જ્ઞાન એને પણ પોતાનામાં પોતાપણે જાણે, શું એક સાથે બંનેનો અનુભવ કરે, કેમ કે નિર્વિકલ્પ પ્રમાણ છે એટલા માટે. એટલે અહીંયા પણ એક વાર નય પક્ષને ઓળંગીને, નય પક્ષની કક્ષાને આથી આગળ વધીને અનુભવ કરાવવાનો આચાર્ય મહારાજનો અભિપ્રાય છે, એ અભિપ્રાયને પકડીને ગાથાનો સ્વાધ્યાય કરવો, આગળ પાછળની પરિસ્થિતિને જ્ઞાનમાં રાખી અને બરાબર સમજવો જોઈએ.
ભગવાન નો યા.